ಪ್ರಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸುರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೈರ್ಮುದಾಧರ್ವನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜನಿ. ಸರ್ವಮಂಗಲ್ ಮಹೋತ್ಸವ ನ ಉಪಕ್ರಮೆ ಆ ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡಾಮ ಶ್ರೀಜಿ ಮಹಾರಾಜ ವಿಷಯ ಕೈ ಕೇವೂ એવું જ્યારે નક્કી થયું ત્યારે પહેલો પ્રશ્ન મનમાં એ આવે કે શું કહેવું. કારણ કે શ્રીજી મહારાજનું જીવન, એમના કાર્યો, એમના વિચારો, દર્શન, એમનું વ્યક્તિત્વ એટલું અપ્રતિમ, અજોડ, અસીમ, ગહન અને ગંભીર છે કે એમાં આપણી બુદ્ધિ ટૂંકી પડે. છતાંય સહજાનંદ સ્વામી એક સમાજ સુધારક, એ વિષય વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે. જ્યારે અમુક જગ્યાએ એ નિર્દેશ થાય છે કે સહજાનંદ સ્વામી એક સમાજ સુધારક હતા, તો એ વિશે થોડી વાતો. સૃષ્ટિમાં બે પ્રકારના પ્રાણીઓ વસે છે. સમૂહમાં રહેનારા પ્રાણીઓ અને એકલા અટુલા રહેનારા પ્રાણી, ગાય, ભેંસ, ઘોડા, હાથી, વાંદરા, ઘેટા, બકરા, આ તમને કોઈ દિવસ એકલ અટુલા નહીં મળે, એ હંમેશા ટોળામાં જ વસશે. સમૂહમાં વસનારા પ્રાણીઓ છે તો સામે સર્પ છે, વીછી છે, એવા જે પ્રાણીઓ છે એ ક્યારે ટોળામાં નહીં મળે, એ એકલા અટુલા જ ફરેરા મારતા દેખાશે. તો બે પ્રકારના પ્રાણીઓ સૃષ્ટિમાં, સમૂહમાં વસનારા અને એકાંગી રહેનારા. તો માનવ એ એકલો અટુલો રહેનારું પ્રાણી નથી, એ સમાજમાં રહેનારું પ્રાણી છે. મેન ઇઝ અ સોશિયલ એનિમલ, સામાજિક પ્રાણી છે, એ સમાજ બનાવશે જ. માનવ સમાજમાંથી પણ સમાજ બનાવશે. કચ્છી લેવા સમાજ, પટેલ, જાત જાતના સમાજો બનાવશે, કારણ કે એ સામાજિક પ્રાણી છે, એને ફાવશે જ. અને એક વસ્તુ એ પણ સમજી લો કે જો માણસ એકલો રહેતો હોત તો એના માટે કોઈ નીતિ, નિયમો, રિવાજ વિચારવાની જરૂર જ ન હોત. એકલાને માટે કોઈ બંધન વિચારવાની જરૂર નથી, કોઈ રિવાજ વિચારવાની જરૂર નથી. પણ સમૂહમાં પશુઓ પણ જો વસે તો અણલિખ્યા પણ એના સમાજમાં નિયમો આવી જ જતા હોય છે. સમાજ હોય ત્યાં નિયમો હોય, રિવાજ હોય. તો માનવ સમાજમાં જોવાનું એ છે કે સમૂહમાં જીવે છે, સમૂહમાં જીવે છે એટલે રીત રિવાજો આવે છે. હવે સમજવાની વસ્તુ એ છે કે એ રીત રિવાજો, નીતિઓ, ખ્યાલો, માન્યતાઓ જેટલા સાચા રસ્તે ગોઠવાય, સાચી રીતે ગોઠવાય, એટલો સમાજ સુખી થાય. અને જો એ ખોટા ખ્યાલોમાં અટવાઈ જાય, રીત રિવાજો ઉલટા બંધાઈ જાય, ખોટી માન્યતાઓમાં જો પ્રજા અથડાતી થઈ જાય, તો ડગલે ને પગલે એને દુઃખના કાંટા વાગવા સિવાય કંઈ ન મળે. કારણ કે સુખનો રસ્તો સુનિશ્ચિત છે, સુખનો રસ્તો નિશ્ચિત જ છે. એનાથી જેટલા આપણે ફંટાઈએ એટલા આપણના પગ છોલાવાના. માટે રીત રિવાજો સાચી રીતે ગોઠવાય તો સુખની વર્ષા થાય, નહીતર જીવતા જીવત માણસ નરકના જ દુઃખ ભોગવે. એટલે એક સમજીએ કે સમજથી જીવે એનું નામ સમાજ, સમજણથી જીવે તો સમાજ. હવે શ્રીજી મહારાજ જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે 18મી સદીની આપણે વાત કરીએ છીએ, સારા એ ભારતની કે સારા એ વિશ્વની ચર્ચા ન કરીએ તો પણ ગુજરાતની તમે દુર્દશા જુઓ કે જ્યાં એમણે પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તાર્યું માન્યું. તો 18મી સદીમાં ગુજરાતમાં બે રાજસત્તાઓ હતી, પેશવા અને ગાયકવાડ. અમદાવાદમાં પેશવા શાસન ચલાવતી, વડોદરામાં ગાયકવાડ સત્તા હતી. આ બંને સત્તાઓ પ્રજાને ચૂસતી. વડોદરાથી બાબા દિવાન પોતાની ફોજ લશ્કર લઈને નીકળી પડે, અનેક રાજ રજવાડાઓને ધમરોળે, એની સાથે યુદ્ધો થાય, ખંડણીને બહાને જેટલું લેવાય એટલું લે. મોટા રજવાડાઓ નાના રજવાડાને ચૂસે, એટલે નાના રજવાડાઓ છે પ્રજામાંથી ચૂસ્યા વગર ન રહી શકે, પ્રજાને બધી બાજુથી ચૂસાવાનું. રાજાઓ લૂંટે, આગેવાનો લૂંટે, ધાડપાડુઓ લૂંટે, ચોર લૂંટારાઓ આવે એ પણ લૂંટે, બહારવટિયાઓનો ત્રાસ. એક બાજુ બાબા વૈરાગ્યની ફોજો ફરે, એનો ભયંકર ત્રાસ કે એનું વર્ણન સાંભળીએ તો આપણને કમકમ આવે. બાળકોનું અપહરણ કરી પોતાની જમાતને વધારવા માટે લઈ જાય, બહેનો દીકરીઓને ઉઠાવી પોતાની સેવા માટે લઈ જાય, એમાં કોઈ જો વિરોધ કરે તેના ટુકડા કરી નાખે, આખા એના આખા ગામ સળગાવી દે, હાહાકાર મચાવે આ બાબા ફોજો. સ્ત્રીઓની વધારે વધારે દુર્દશા. એક બાજુ અપહરણો થાય, બીજી બાજુ સ્ત્રીઓની સતી થવાની પ્રથા જીવતી સળગાવી દેવામાં આવે, બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ, વિધર્મીઓને પરણાવી દેવાના ખ્યાલો, કોઈને દાનમાં આપી દેવાના રિવાજો, વેચી નાખવાના પણ રિવાજો, અને કુટુંબમાં પણ મહિલાઓમાં ભૂત પ્રેતની શંકાથી મારી નાખવાના પણ બનાવો સતત બનતા. કોઈ એવું ઘર ન મળે કે જ્યાં ડાકલું ન વાગતું હોય, કોઈ એવી ગલી ન મળે કે જ્યાં ભૂત પ્રેતની શંકા ન હોય, કોઈ એવો પીપળો ન મળે કે જ્યાં પ્રેતની કલ્પના ન હોય. હાંક ડાંક ચારે બાજુ ભૂત પ્રેત પિશાચ ફેલ ફિતુર વ્યસન વ્યભિચાર કલયુગનું એકદમ નર્તન. મંત્ર મુઠ ચોટ ને કામણો ટૂમણો દેવ દુગરા ભુવા ને ભરાડી, અરે ભૂત ને પ્રેત ને જિંદા કીણી શાકીણી પીડતા પ્રજા ને અનાળી, ઠગ ભૂતારાય ને જાદુ કી મિયા ગરો દારતા લોક ને પેધી જઈને, અરે ધન્ય હો ધર્મ ધ્વજ રૂપિયો એ સમે, એ સ્વામિનારાયણે પ્રગટ થઈને, શ્રી સ્વામિનારાયણે પ્રગટ થઈને. અંગ્રેજી લેખક કર્નલ વોકર લખે છે પોતાના ગ્રંથોમાં એ સમયનો કે અત્યારે આ પ્રદેશમાં ચોર લૂંટારાઓનું કેન્દ્ર સ્થાન છે, ગામડાઓ વેરાન દિશે છે, લોકો ગરીબ ભૂખે મરતા કંગાલ છે, અને સાધુ વૈરાગ્યો સિવાય કોઈ પણ મુસાફરી કરવા નીકળી શકતું જ નથી. એ લોકો સલામત મુસાફરી કરે છે, કાયદા કાનૂનનો નામો નિશાન નથી. આ પરિસ્થિતિ જ્યારે ગુજરાતની હતી ત્યારે શ્રીજી મહારાજે ગુજરાતમાં પદાર્પણ કર્યું. આવ્યો છું ભાઈ, હું આવ્યો છું. લોજમાં આસન વાળ્યો, ધ્યાન મુદ્રામાં બેસી ગયા, જાણે વિચાર કરતા હોય કે મારે ગુજરાતની પ્રજાને હવે કેમ બહાર કાઢવી, પણ ક્ષણમાં વિચાર કરી લીધો. 1800ના સૈકામાં 1800મું પૂર્વ વર્ષ ચાલે ત્યારે લોજ પધાર્યા. ઈસવીસન 1801ની સાલમાં દીક્ષા ગ્રહણ કરી, ઈસવીસન 1802ની સાલમાં ધર્મધુરા ગ્રહણ કરી, અને એ જ ક્ષણ પછી એમણે એક એક પગલું નવસર્જન માટે મંડાણ મંડાવવા માટે સમાજમાં પ્રવર્તતો પહેલો જે સડો બદી સતી થવાની રિવાજ, એનો મહારાજે વિરોધ કર્યો. સતી એટલે પતિ ગુજરી જાય એની પાછળ જીવતા જીવત પત્નીએ ચિત્તામાં સળગી જવાનું. હવે 1 લાખ સ્ત્રીઓમાં તો એકાદ કોઈ કેવી સતી હોય કે એને પતિમાં પ્રેમ આટલો બધો ઉભરી જતો હોય અને ચિત્તામાં ગોઠવાઈ જાય, બાકી તો 99,999 એને તો ફેંકી જ દેવાની, જા તું. અને એ માણસ રીંગણાના ઓળાની જેમ ફટફટ બફાતું હોય, કોણ કરુણાળુ જીવ જોઈ શકે. સળગાવી દેવા મહારાજે કહ્યું કે તમે હાલ શું કરો છો, પતિના મહાત્મયથી, તીર્થના મહાત્મયથી કે લોકલાજથી કે કુટુંબના રિવાજથી પણ સતી થવું એ આત્મહત્યા જ છે. દુર્ગતિએ જવું હોય તો આ પગલું લો. આમાં કોઈ દિવસ સદગતિની કે કોઈ દિવ્ય લોકની પ્રાપ્તિની ગંધ પણ નથી. અને એમાંય જે પુત્રવતી છે મહાપાપ, એમાંય જેને નાના બાળકો છે મહાપાપ જો સળગાવી દો, એમાંય જે ગર્ભવતી છે એને જો તમે આગમાં ફેંકી દો મહાપાપ છે. પાછા વળો, કહેવું સહેલું છે પણ આચરણ કરાવવું બહુ કઠણ છે. અને કઠણ એટલા માટે કે સામે કોઈ વ્યવસ્થા ન હોય. આપણે કઈક આ બધા રોડ ઉપર ગલા નીકળી જવા જોઈએ, પણ નીકળી જાય પણ એ જાય ક્યાં? બધાય સામે વ્યવસ્થા હોવી જોઈએ ને. બહાર ખુલ્લામાં કોઈ જાજરું ના કરવું, શિસ્ત ન ગણાય તો ટોયલેટ બનાવી દે ને પચા. ના પાડી કે સતી નથી થવાનું, પણ એ જ ક્ષણે શ્રીજી મહારાજે સામે એવી સુવ્યવસ્થા મૂકી અને સાંખ્ય યોગી સ્ત્રીઓની વ્યવસ્થા કરી. જે કુટુંબમાં પતિ ગુજરી ગયો હોય, આવકના સાધનો ન હોય, માન સન્માન ન રહ્યું હોય, તો જીવવું કઈ રીતે? આ વર્ગની અંદર આવી જાઓ, રહો, મર્યાદામાં રહો, પ્રભુ ભજન કરો. સેવ્યઃ પતિ ધિયા હરિહિ. હવે તમારો પતિ સ્વયં નારાયણ છે એ ભાવે ઉપાસના શરૂ કરો. કેટલી દિવ્યતા આ વ્યવસ્થા ઉભી કરી, અને પરિણામે સમાજ એક કરવટ બદલી આ તરફ નીકળ્યો. આ પ્રથમ સુધારણા સહજાનંદ સ્વામીની વૈશ્વિક છે. કારણ કે રાજારામ મોહન રાય ને નામે લખાય છે, પણ ઇતિહાસ એમ બોલે છે કે એમણે ઈસવીસન 1814 માં થોડી ચળવળ કરી અને પછી લોર્ડ બેન્ટિંગ પાસે કાયદો પસાર કાઉન્સિલમાં કરાવ્યો. એ ઈસવીસન 1830 માં કાયદો બન્યો છે. 1830 માં તો શ્રીજી મહારાજ અક્ષરવાસ કરીને જતા રહ્યા. સૌ પ્રથમ સુધારક સતી પ્રથાના વિરોધમાં પગલું માંડનાર સહજાનંદ સ્વામી છે. બીજો સુધાર, બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ. દીકરી જન્મે કોઈને ન ગમે, આજે નથી ગમતી, અને ત્યારે વિશેષપણે, અને એમાંય પાછા કાઠી દરબારોમાં. એટલે કેવો શબ્દ ગોઠવી કાઢ્યો, દૂધ પીતી કરી. એટલે એક તપેલું ભરે અને એમાં બાળકીને ઊંધી જવા દે, બડબડિયા બોલી જાય. પછી શું કરો છો? બાને દૂધ પીતા કર્યા, તે તું ધવડાવીને આમ પીવાય? પાડોશીના છોકરાને ધવડાવે છે, તું આને પીવડાવીને? બાને દૂધ પીતા કર્યા, બાળકીઓને મારી નાખે. મહારાજ કે અરે અરે, તમે આ શું કરો છો? ત્યારે જવાબ આપ્યો, પૂછ્યું તમારે આ કરવાનું કારણ શું છે? ત્યારે કહ્યું કે સહજાનંદ સ્વામી, અમારી પાસે એટલો પૈસો નથી હોતો, દાઈજો દફો પેઠણ કર્યાવર એમાં એટલું બધું આપવું પડે છે કે એક દીકરીનો વરો ઉકેલતા ઉકેલતા રો અમારા ચામડા ઉતરી જાય છે. હવે આને અમે પીતા ન કરીએ, દૂધ પીતા ન કરીએ તો શું કરીએ? મહારાજ કે તમારી એટલો સવાલ છે ને, જાઓ, હું તમને કહું છું કે તમારે આર્થિક સંકળામણ છે ને, હું મારા ભક્તો પાસે જોડી લઈને ભીખ માંગવા નીકળીશ અને તમને પૈસો આપીશ, પણ તમે દીકરીઓને દૂધ પીતી બંધ કરો. કેટલો કરુણાળુ ભગવાન છે. ઠીક, લોકોએ એમ કહ્યું તમે તો સાધુ છો, બે પોતડી માંડ પહેરી છે ને પૈસો લાવશો ક્યાંથી? એટલું તમને આપશે કોણ? મહારાજ કે તમે મારા વચને એક વિશ્વાસ પેદા કરો, તમે બંધ કરો, અને છતાંય ન આવતું હોય મનમાં તો હું એ કહું કે હું એવા કુટુંબમાં સંસ્કાર નિર્માણ કરીશ, હું એવા યુવકોમાં સંસ્કાર નિર્માણ કરીશ કે તમારો પ્રશ્ન આપોઆપ દરિયા પાર નીકળી જાય. વિશ્વાસ આવે, બાળકીઓ દૂધ પીતી બંધ થઈ. પણ આજે એ પણ કહેવું પડે કે કોઈ કુટુંબોમાં ભ્રૂણ હત્યાઓ થતી હોય તો શ્રીજી મહારાજને નથી ગમતું, તિલાંજલિ આપી દેવી. જેમ સતી થવાનો રિવાજ બંધ થઈ ગયો, પણ ઘણી ઘરમાં સ્ત્રીઓ સળગી મરે છે. અને એમાં તમે જોજો, સ્ત્રીઓનો દુશ્મન સ્ત્રીઓ જ છે, પુરુષો નથી. સ્ત્રીઓનો દુશ્મન સ્ત્રીઓ જ છે. એ વહુની પાછળ સાસુ જ પડી હોય અને પરિણામે મરે છે. તમારે સુધારો કરવો છે તો તમારી પેલે જે છે ને એમાં કરો. બધા ચોટલા વાળા જ હેરાન થાય છે. સ્ત્રીઓ એની બળી મરવાની આજે જે રીત રિવાજો નીકળી ગયા, પણ હત્યાઓના બનાવો બનતા રહે છે. સામાજિક સુધારો થવો જોઈએ, એને જીવવાનો અધિકાર છે. ભ્રૂણ હત્યા ન થવી જોઈએ. મહારાજે સમજાવ્યું લોકોને કે આમાં પણ તમે જુઓ, એક તો મરદ થઈને સ્ત્રી હત્યા કરો છો, અબળા ઉપર હાથ ઉઠાવો. બીજું, બાળક અબળા ને એમાંય બાળક, અને એમાંય મહાપાપ તો એ કે તમારું સ્વજન કુટુંબીજન છે એને તમે મારી નાખો. તમે કયા ભવે છૂટો? બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ બંધ થયો. ત્રીજી બાબત, સમાજમાંથી ત્રાસદાયક તત્વોને દૂર કર્યા. અસામાજિક તત્વો, ચોર લૂંટારાઓ ધાડપાડુઓ જે હતા, સતત પ્રજાને જે ધમરોળતા હતા, કાઠી દરબારોનો જમાનો ભાઈ, હાથમાં ભાલો લઈ નીકળ્યા, હલાવતા ઝુલાવતા ડોલાવતા, સામે કોઈ બિચારો ભોળો ગભરું પટેલ ખેડૂત ચાલ્યો જતો હોય, ગજાક કરતો, એના સાથળમાં ભાલો આવી જાય, કાળી ચીસ નાખે, એટલે દરબાર ત્યારે એમ બોલે કે ભીણો ગોલકોના મારો ભાલો આંધળો છે, પણ ભીણે તું ક્યાં આંધળો છો? તલવારને ધાર કાઢે તો જોવા માટે બજારમાં નીકળે કેવી ધાર નીકળી છે, બે પાંચ જણાને વેતરી નાખે, પછી ખડખડાટ હશે કે ના હવે ફૂલ ધાર નીકળી છે. ખેડૂત ખેતી કરતો હોય, માથું કાપી નાખે ને એના પગનું કઢામ કરીને હાથી જોડી દે, ઘરે મોકલી દે. આવા બધા ભયંકર તત્વો એકે એકને ખોળ્યા. શ્રીજી મહારાજે ઉપલેટાનો વેરોભાઈ હોય તો એનો કાઢલો પકડ્યો, કમરઢિયાનો કાયો સંધિ હોય તો એને પણ નજરથી પકડી લીધો, જોબન વડતાલાને પકડ્યો, શેરગઢનો મૂળજી લુવાણો પકડ્યો. આવો છોડો સમાજને સુખ આપ્યો અને કાઠી દરબારોને ત્યાં જ ધામા નાખ્યા. કાઠિયા ભગવાન કહેવાના. અને મોટું ખોરડું હોય, દરબાર હોય, એને ત્યાં ઉતારા થાય, એટલે પછી લાજેસર ને બીજા આવે જ. ત્રાસદાયક તત્વો ગુજરાતને કાયદા વગર, શસ્ત્ર વગર, શસ્ત્ર ને શાસ્ત્રમાં આટલો ફેર છે. શસ્ત્ર છે ને એ ડોકું કાપી નાખે અને શાસ્ત્ર છે ને એ ડોકું બદલાવી આપે છે. આની અંદર જે ખોપડું છે એને સુધારી નાખે. શસ્ત્ર છે ડોકા કાપે, શાસ્ત્ર ડોકા બદલાવી આપે. શ્રીજી મહારાજે ડોકા કાપવાનું કામ ન કર્યું, પણ આ ખોપડીઓ ડોકા બદલાવવાનું કામ કર્યું. વાલ્મીકી વાલિયામાંથી તો એક થયો, સાંભળ્યો હશે, ગામડે ગામડે એક એક વાલ્મીકી પેદા કર્યો. આ સહજાનંદ સ્વામી છે. કેટલાકમાં કશ્યાભાઈની કચેરીમાં જોબન વડતાલો ભગત થયા પછી બેઠો છે, હાથમાં માળા, કપાળમાં તિલક ચાલો, ગળામાં કંઠી, મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. વડતાલ મંદિરનું કોઈ કામકાજ એટલે પેટલાદ આવ્યા હતા કશ્યાભાઈને મળવા. એટલે કશ્યાભાઈએ પ્રશ્ન કર્યો કે જોબન, મેં એવું સમાજમાં સાંભળ્યું છે કે સહજાનંદ સ્વામી તો ગધેડાની ગાય કરે છે, માળું એ ચમત્કાર સાચો? એટલે જોબને કહ્યું કે હા દરબાર સાચું. અરે ગધેડા ઉપર હાથ મૂકે ને ગાય થઈ જાય, હવાર પાંચ શેર દૂધ દોવા દે. લે કશ્યાભાઈ ને એવું કે ગધેડા ઉપર હાથ મૂકે એટલે ગાય થઈ જાય, અને પછી સવાર સાંજ બહુ ઘડું ભરીને દૂધ આપે. જોબન પગી કે દરબાર એવું નહીં, પણ તમે જુઓ આ ગધેડા જેવો જોબન આજે ગાય થઈને બેઠો છે, નહીતર કશ્યાભાઈ તમને ખાલી કોઈ ઈશારો કરે જોબન વડતાલો આવે છે ત્યાં તો તમારા પેટલાદને સાત થરો પહેરો લાગે અને લોખંડી દરવાજા બંધ થઈ જાય અને તમારા અંદરના કમરામાં સૂતા હો તો પણ તમે થથરતા હો, આવ્યો 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 થતું હોય. એ આ જ જોબન વડતાલો તમારી સામે ગભરું ગાય થઈને બેઠો છે બાપુ, બાકી હવાર હા દૂધ દોવાજી એવી ગાયો નથી બનાવતો. થોરે કેળા ઉગાડી દીધા, ત્રાસદાયક તત્વો નાબૂદ થયા, સમાજ ઠરવા માંડ્યો. પછીની બાબત, સમાજમાં જે વહેમો, જંતર મંતર, કામણ ટુમણ, એને શ્રીજી મહારાજે નાબૂદ કર્યા. સતત પોતે ફરતા રહ્યા, સંતોને ફરતા રાખ્યા, બધે ન પહોંચે તો મહારાજની એક પદ્ધતિ બહુ સારી હતી, કાગળો લખાવી નાખે અને કાગળો લખાવી લખાવી અને ગામડે ગામડે એક એક વ્યક્તિ સુધી પહોંચાડે. તેમણે જે કાગળો લખ્યા હતા શું લખતા? અનિર્દેશથી લિખાવેન તો સ્વામી શ્રી સાત સહજાનંદજી મહારાજના જય નારાયણ વાંચજો. બીજું લખવા કારણ એ છે, જે મનુષ્યને જેવું પોતાનું પ્રારબ્ધ હોય તેને અનુસારે તેના દેહને સુખ દુઃખ થાય છે તથા જન્મ મરણ થાય છે, પણ જીવના પ્રારબ્ધ કર્મને ઉલ્લંઘન કરીને તો રુદ્ર ભૈરવ ભવાની આદિ જે દેવને દેવ્યું છે તે કોઈ પણ એ જીવને સુખ દુઃખ દેવાને અર્થે અને મારવા જીવાડવાને અર્થે સમર્થ થતા નથી. પ્રારબ્ધ ને કાળ કર્મ ને ખોટા કરી નાખવા માટે એક પરમેશ્વર નારાયણ માત્ર સમર્થર છે. જંત્ર મંત્ર કરીને કોઈ માણસ જીવતો રહેતો હોય તો પૃથ્વીમાં કોઈક તો દેખ્યામાં આવત, પણ એવો કોઈ દીઠામાં આવતો નથી. જંત્રે મંત્રે જ કરીને સિદ્ધિ થતી હોય તો લાખો રૂપિયા ખર્ચીને રાજાઓ લશ્કર રાખે છે, તે શા માટે રાખે? એક ભારે મંત્ર શાસ્ત્રી રાખે અને જંત્ર મંત્ર ની સિદ્ધિ થી સર્વ શત્રુઓને મરાવી નાખે, પણ તેમ તો કોઈ ઠેકાણે દેખાતું નથી, માટે ભગવાનનું જ ધાર્યું થાય છે. આવા ગામડે ગામડે કાગળો પહોંચતા ગયા અને સતત પોતે લોક સંપર્ક કરતા રહ્યા. અને આજે પણ તમે નિર્દ્વંદ ભાવે કહી શકો અને વિચારી શકો કે ભલે ઘણા સંપ્રદાયો હશે, પણ જંતર મંતર દ્વારા ધાગામાં ઓછામાં ઓછો પડવા વાળો સમાજ હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓનો વર્ગ છે. નહીં માને દોરા ધાગામાં. અને આપણે એમ કહીએ કે આજે પણ હજી જો થોડું ઘણું હોય, એક કંઠી ગળામાં આવી ગઈ બહુ થઈ ગયું, પછી કાળાન પીળાન ધોળાન એવા દોરા નાખવાની જરાય જરૂર નથી. ઘણા લોકો હજી એમ કહેતા હોય છે, નાના છોકરાઓને અછબડા નીકળે. મને એજ્યુકેટેડ એક માણસે હમણાં જ કીધું અઠવાડિયે પહેલા, મને કે માતાજી છે પધારે લે. એવી માતાજી ક્યાં નવરી છે તારા છોકરાને ખોળ એમ પૂછી જાય. અને અછબડા તો દર્દ છે. સમાજમાંથી આ જવું જ જોઈએ. આવી માન્યતાઓ, આહા વહેમ, એક નારાયણ સિવાય કોઈ કરતા હરતા નથી. અને બળ પૂર્યું, શ્રીજી મહારાજે સમાજને બેઠો કર્યો, સમાજ બેઠો થયો. એક સત્સંગી ભાઈ થોડું હટાણું કરવા ગયેલા સુરત. હવે એની પાસે પૈસો જાણી ગયેલો, તે ફકીર જંતર મંતરીઓ હોય છે, એને ખબર પડી કે આ હટાણું કરવા આવ્યો છે ખરીદી કરવા, કંઈક હોય તો ખરું જ. એ જ ધર્મશાળામાં પેલો ફકીર ઉતર્યો અને આ સત્સંગી આપણે હરિભગત નિરાતે સફેદ ચાદર ઓઢીને સુઈ ગયા. પેલા એ રાત્રે ઉઠીને અડદના દાણા મંત્રી નામ નાખ્યા કે આ જો મરી જાય તો પછી હું લઈ લઉં બધું. એટલે દાણા નાખ્યા, ત્યાં ભગતની ઊંઘ ઉડી, આમ જોયું સેજે ચાદરમાંથી કંઈક પડે છે. તે વળી પાછા થોડા એવા, ત્યાં તો નજીકથી જોયું, નીચેથી આમ હાથ નાખીને જોયું, દાણો હાથમાં આવ્યો છે અડદના દાણા, ફકીરનું કામ છે. એટલે એકદમ આમ સુતેલા હોય ને ફકીરને લાગે કે હવે પાંચેક મિનિટ થઈ છે, એટલે આ હાથમી ગયો હશે, એટલે ઉભો થવા જાય કે હવે હું થેલી ફંફોડી લઉં. ત્યાં ભગત ખોખારો ખાઈને પડખું ફરે. અને પેલા ને થાય હજી તો જીવે. સવાર સુધી દાણા નાખ્યા કર્યો. સવારે એ હરિભગત સત્સંગી ઉભા થયા અને બધા દાણા ભેળા કરીને બાફીને ખીચડી કરીને ખાઈ ગયો. ફકીરને ભય પેહી ગયો, ભાગી ગયો, જોડી પડી રહી ગયો ગયો. એક કુટુંબમાં છોકરો માંદો હતો, તાવ આવતો હોય કે સેજે તાવ આવે એટલે ઘરના હશે એને જરા નિશ્ચય ઓછો, પણ આ એકદમ સહજાનંદી સુરવીર સૈનિક, એના ઘરના એને કે તમે આ છોકરાને તાવ ઉતરતો નથી, તમે આપણા બાબા પાસે જઈને ફકીર પાસે જઈને સાંઈ પાસેથી દોરો લેતા હો તો તાવ ઉતરી જાય. હજી જો કોઈને આવી માનતા હોય, માન્યતા હોય તો કાઢી નાખજો, દોરો લઈ આવો. પેલો ભગત કે ના હોય દોરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો લે. પણ કે આ છોકરો ત્રણ દાડાથી તાવમાં ધખે છે ને તમે કહો છો નથી દોરો કરાવો, નથી દોરો કરાવો, તો કરાઈ આવો તો તમને શું વાંધો છે. બહુ લપ કરી અને પછી ગયા હરિભગત દોરો કરાવવા ઉપડ્યા. પણ સાંઈની પાસે ફકીરની પાસે ન ગયા, પણ થોડે દૂર જઈને પોતાની ચોયણીની નાળીમાંથી દોરા કાઢીને વણીને લેતો આવ્યો. એની બાઈને કે લે આ દોરો ફકીર બાબા આપ્યો છે બાંધી દે. અને ખરેખર દોરો બાંધ્યો. હવે તો અમે તાવ ત્રણ ચાર દિવસ તો ભાઈ રહેતા હોય, એ અત્યારના થોડાક મેલેરિયા જેરી ફાલસી પેરમ છે કે ખર મૂકે નહીં. દોરો બાંધ્યો, થોડો સમય થયો, તાવ ઉતરી ગયો. એટલે બાઈ હતા એ ઘરના હરખ પદુડા થઈ ગયા, લ્યો જોવો જી વયો ગયો ને તાવ, દોરો બાંધ્યો, જવું નથી જવું નથી. તો કે વયો ગયો તાવ? હા વયો ગયો. તો કે હકીકત સાચી કહો, આ સાંઈ નો દોરો નથી, મારી ચોયણી નો છે. મને તો વિચાર આવે એ હરિભગત ની નિષ્ઠા કેવી, જેના ચોયણીના દોરા તાવ ભગાડી દે. ભૂવા ને દાકલાઓની ત્રણ જટો બોલતી હોય, અને ભૂવો છે ને એવું એક પ્રાણી છે, ઈ પડમાં આવ્યો હોય, દૂધકારી મારતો હોય, વળી બે ચાર ભેળા થયા હોય, બધાની પાસે વળી વ્યવસ્થિત ગોઠવેલી લોખંડની હાંકળો હોય, જમ જમાવીને મારતા હોય. નવો ભૂવો થાપે ને ત્યારે એને વચમાં બેહાડે, ચારે બાજુ પછી આવું બધું થતું હોય. હવે સાત આઠ જણા હાંકળું પછાડતો હોય, નવો ભૂવો જેને થવું હોય એ અમથવા જોઈને ધ્રુજવા માંડે. પછી કે માતાજી આવી ગયા છે, આપણને જોઈને જો માતાજી આવી જાય એવું લાગતું હોય. ગામે ગામ આ બધું ચાલે ને આપણા સત્સંગો હામા થાય. એક જગ્યાએ આવી બધી દૂધ કરી આલે, હરિભગત આવ્યો સત્સંગી, અરે કે આ બંધ કરો ડાકલા, અરે કે આ તો માતાજી છે ને, હાવ સાચા છે, જો હાંકડું મારે છે કઈ થાય છે. તો કે એ મારે એનો હું ન માનું, મને હાથમાં લેવા દે. અને એને જુડો લીધો ભાઈ, અને ઓલા લોકોની ખરેખર ટેકનિક હોય છે પણ આપણે સમજતા નથી. આખો પૂળો ઉપાડે ને એ આમ આખો ઊંચો કરી આમ ખડકી દે, ખભા ઉપર ખડકાઈ જાય. આપણે જેમ બળદને રાપટું મારી એમ ન મારે, નહીં તો મરી જાય ને. એટલે આખો જોડો ઉપાડીને આમ ધીમે આમ નાખી દે ઓલા, અ હા હા હાકડો મારી. ઓલો હરિભગત કે મારી પાસે લાઈ જોડો, એ લીધો ને ફેરવીને એક જ તોલા માડી કરીને હેઠો પીડ્યો. પેલો કેલા શું થયું? અરે પણ કે તે દેવી રહી ગઈ હેઠી ને તે મારી દીધી ઊંચી. દેવી હેઠી ઊંચી ની રેવા દે, આ ધંધો છોડી દે તું. ભલે આપણે એમાં માનીએ નહીં પણ તમને ક્યાંય ભૂવા ધૂણતા હોય તો જોવા જાય, મજા બહુ આવશે, બહુ મજા આવે. મેં નાનપણમાં જોયા છે એટલે કહું છું. હવે મારે જવું છે પણ મને કોઈ જવા દેતા નથી. એમાં બાબરિયાવાડ નો પ્રદેશ રાઘવાનંદ સ્વામી મહારાજે એક એક એવા સાધુ અને જે જેને લાગ આવે ને જેવી શક્તિ એવા પ્રદેશો વેચી દીધેલા. જાઓ ફરો બાબરિયાવાડ નો વિશેષ અંધશ્રદ્ધાળુ બહેમીન જંતર મંત્રીઓ ડાકલીઓ રાઘવાનંદ સ્વામી એમાં ફરે. નહીતર તો એ પ્રદેશ બહુ પેલો. જોકે અમેરિકા વિદેશ જાય છે તો ત્યાંય જયારે જયારે ભૂવા ધૂણતા દેખાય છે. ન્યૂજર્સીમાં ભૂવો ધૂણે, એ બધા ભારતીયો. એ આ દેશનો તમે કયો છો સંસ્કૃતિ પણ વિચાર કરવો પડે. મારા આ છે કયા માટીના ખબર નહીં પડતી. લો એ જેદી તેદી એ રીગન ને વળગે, કિલ્ટન ને વળગે કરે કઈ. એ ફળિયું ખુલ્લું હોય ને ચુંદડીઓ બ્રાહ્મણ આવે. શુકર શનિ રવિને મંગળા જો પોઢે જદુરા, ચાક ચઢાવે મેદની પૃથ્વી પરલય થાય જય શ્રી કૃષ્ણ બા. ઘરમાંથી હોકારો ન આવેલો વળી પેટ્રોલ વધારે. આ વરહે રોગશાળાના 18 વાહા છે, પુણ્યનો પાવાહો છે. પનોતીના 5 વાહા છે. પનોતી કોને કોને નડશે હું તમને કહી દઉં. હાજો હમીર હરજી હરજીવન કાળો કરશન કાંતિ કેશવજી રૂડો રત્નો રામજી રવજી આટલાને પનોતી બહુ નડશે બા. ત્યાં આઈ રાણી બાબરિયાવાડની સત્સંગી થઈ ગયેલી નારી બહાર આવે અને કે ભૂદેવ જય માતાજી, આ પનોતી નડે એટલે શું થાય? તો કે એને દખ બહુ પડે અને એને ઘરમાં દાણા દોણી ખૂટી જાય, હળિયાપાટી બહુ કરવા પડે, દખ આવે, ખાવા પીવાના ઠેકાણા ન રહે, એક હાંધી કે તેર તૂટે એવું થાય. એમ મારા પિતા આ હળિયાપાટી કરવી પડે, દાણા દોણીના ઠેકાણા ન પડે એવું જ થાય ને? તો આ વૈશાખ મહિનો ધોમ ધીછો છે, તું વંડિયું ઠેકીને ચારે બાજુ આટા મારે છે, તારી પનોતી ઉતારીને તું, તને ઠેકાણું છે? વૈશાખ મહિના બધા નિરાયતે હુતા છે, તું અત્યારે જય શ્રી કૃષ્ણ બા. આ વસ્તુ જંતર મંતર કામણ ટુમણ જોશ ભૂવા ભરાડી એમાંથી પ્રજાને કેવું બળ પ્રેર્યું કે એની સામે જીત લેતી પ્રજા થઈ ગઈ. અને યાદ રાખજો કે આજે તમે સત્સંગી થયા પછી પણ જો આવી બાબતોમાં ફસાતા હોય, ચૂલા ઠારવા, શીતળા સાચન આ તે, તો મહારાજે કહ્યું છે જેને જંતર મંતરમાં પ્રતીતિ આવે સત્સંગી નથી તો વિમુખ છે, અને વિમુખનું મોઢું જોવામાં પાપ લાગે. ભાઈઓ કાઢી નાખ્યું. ત્યાર પછીની સુંદર સુધારણા, પર્વોની સુધારણા, સામાજિક પર્વ, હોળી, ધૂળેટી, દિવાળી, લગ્ન, આ બધા પર્વો છે. એટલા બધા બીભત્સ પર્વો બની ગયેલા કે આપણે એનું વર્ણન જોઈએ વાંચીએ તો એમ થાય કે આ સમાજ સુસંસ્કૃત કઈ રીતે કહેવાય, ઉચ્ચ કોમ કઈ રીતે ગણાય. જેમ અત્યારે તમારે નવરાત્રમાં ડિસ્કો ડાન્સે જે દાળવટો વાળ્યો છે, અને જે ગામડે ગામડે અત્યારે માતાજીને નામે શું વ્યભિચાર અને પાપાચાર થાય છે, કે વર્ષો પછી આપણને એમ થશે કે શું આ પર્વ આટલા માટે છે? આજે એનું વર્ણન સાંભળી નથી શકાતું. નવરાત્રા બીભત્સ થઈ ગયા. ત્યારે એવું નહોતું, નવરાત્રાની અંદર હિંસા થતી હતી અને લગ્નોમાં બીભત્સ ફટાણા, એ હજી ગામડાઓમાં ક્યાંક ક્યાંક હોય છે. જેટલી ગાળો બોલાય ને એટલી માંડવામાં દેવાતી હોય. ગોરને નળિયા જેવડું ના ઘર લટ પટ્ટી લેવું નથી આપણે, પણ ગાળો રીતે બોલતા હોય છે. આ ફટાણાની પ્રથા. મહારાજ તો કેટલા સામાજિક આવા દોષને ખોળવામાં પણ કેવા પ્રવૃત્ત છે. ગરડાથી એકલા ઉઠીને ભાગ્યા અને બાજુમાં સુખપુર ગામ છે ત્યાં લગ્ન પ્રસંગ ચાલતો ત્યાં જઈને બેઠા અને એ બધું આ વાતાવરણ જોયું. મહારાજ ઉદાસ થઈ ગયા. આ સમાજ આમ જીવે છે, આવા પાછા ગરડા પાછા મેં કહ્યું ને એ રીતે પાછા કાગળો ફેરવાનું શરૂ કર્યું ગામડે ગામડે. અને સંતોને હુકમ કર્યો જેટલા કવિત્વ શક્તિ ધરાવતા હતા એમને રૂક્ષ્મિણી વિવાહના પદ લખો, રાધા કૃષ્ણના પ્રેમના પદ લખો, કુંડનપુરના વિવાહના પદ લખો, વ્રજાંગનાઓના પ્રેમના કીર્તનો લખો અને ગામડે ગામડે પહોંચાડો અને લગ્ન પ્રસંગે આ જ ગવાવા જોઈએ. અને જે આ સિવાય બીજા પદ ગાતો હોય તો અમારો સત્સંગી નથી. સમાજમાં વહેતું કર્યું. હોળી ધૂળેટીના પર્વો જેટલી બીભત્સતા અર્ચરાય એટલી છૂટ. આજે પણ તમે જો હોળીની અંદર નફટાઈ થતી હોય છે. એ જમાનામાં પણ અતિ હદબારી બીભત્સતા હતી. શ્રીજી મહારાજે એને સુધારવા શું કર્યું? બહુ સરસ કે આ તો બંધ કઈ રીતે કરાવું. એની સામે મંડાણ માંડ્યા. એ હોળી ને ધૂળેટી ને એના દિવાળીના જે પર્વો હતા ને પોતે જ ઉજવવા માંડ્યા. પોતે જ રંગે રમવાનું શરૂ કર્યું. હરિભક્તોને રમાડવા માંડ્યા, સંતોને સાથે રમાડ્યા, પોતે જ ફૂલદોળના ઉત્સવો શરૂ કર્યા, પોતે હાથમાં દાંડિયા લઈને રાસ રમવાનું શરૂ કર્યું, સંતોને ભક્તોને બધાને સાથે સામેલ કર્યા. દિવાળીના દિવસોમાં દીપમાળા પૂરવીને રાસ ઉત્સવના પ્રસંગો યોજાય. સમાજને એક નવી દિશા બતાવી. અને આ મલિનતાથી ખરડાયેલો સમાજ આવા પર્વોમાંથી બહાર આવી ગયા. પોતે રાસ રમે, પોતે રંગોત્સવ કરે, પોતે શાકોત્સવ કરે. પર્વોની સુધારણા માટે જરૂરી છે. કેટલા દીર્ઘદ્રષ્ટા છે સહજાનંદ સ્વામી. પર્વોની સુધારણા. પછીની બાબત, વ્યસન મુક્તિ ઝુંબેશ. એ તો સ્વામિનારાયણ સંપ્રદાયની આગવી વિશિષ્ટતા છે. હજુ પણ એ કાર્ય થાય છે. પ્રદાન સહજાનંદ સ્વામીનું છે. એ વખતે જયારે વ્યસનો હતા, કયા? હોકો, ચલમ, ગાંજો, ભાંગ, અફીણ, દારૂ, આ વ્યસનો હતા. અને વ્યસનો વળગે એવી લપ છે કે ખાવા ન મળે તો વાંધો નહીં, પણ એને પીવા જોઈએ, વ્યસન જોઈએ. અને પરિણામે ઘરની અંદર કલાહ, કંકાશ, મારપીટ, તોફાન, આખા કુટુંબ ઉજળાઈ જાય. ધડો ન રહે. પીધો હોય ને ઘરમાં આવીને મારપીટ બાળકોને પત્નીને કરવા માટે. અને હકીકત છે, પીધા પછી ઓછો ખ્યાલ રહે. બે જણા પી ગયેલા હારી પેટે અને લેલું થઈને પડેલા બે જણા. પીધો છે પણ જોવાનું એ છે કે આટલો પીધો છે, સુધબુદ નથી રહી, તો એક જણો બીજાને પાછો શિખામણ કહે છે એ કે પીવો ભલે ગમે એટલો, પણ કે લિમિટમાં પીવો હો, લિમિટમાં. આમાં તમે ક્યાં લિમિટ રહેવા દીધી? વ્યસનો. એ જયારે ડાયરા ભરાતા તો વચમાં હોકો પીડ્યો હોય ને એમાંથી નળિયો હોય, લોકો ચૂસ ઉપર ચૂસ લેતા. અને કાંઈક નાનકડી હોડિયા જેવી આરસની ખરલ પડી હોય, એમાં અર્ધોક્ષર અફીણ નાખ્યું હોય, અને એક જણો એને ઘૂંટતો હોય, કસરાક ભૂટા કસરાક ભૂટા, લાલ ત્રંબક જેવો હિંગળો જેવો એક કહુંબો બને, ને પછી ડાયરો પીતો હોય. પણ શ્રીજી મહારાજની ભૂરકી જુઓ કે જે વ્યસનના ડાયરા ભરાતા હતા એને જ સત્સંગના ડાયરામાં પલટાવી નાખ્યા. અને જ્યાં ખરલ રહેતી હતી એની જગ્યાએ ધર્મ ગ્રંથો મુકાઈ ગયા અને ડાયરો કથા વાર્તા કરવા માંડ્યો. એ સમાજમાં આ સહજાનંદ સ્વામીની સુધારણા આવી. એ જ કાઠી દરબારો ભાગવત ઉપર કથા કર, સત્સંગની વાતો કર, સુધાય. ત્યારે જે આપણે વાંચીએ છીએ ને, મોટા મોટા દાનેશ્વરીઓ આટલો ખર્ચો કરીને શાકોત્સવ કરાવ્યો, આટલો ખર્ચો કરી રંગોત્સવ કરાવ્યો, એના પૂર્વ જીવનમાં તપાસ કરો તો એ બધી મિલકત એમની વ્યસનના બચાવમાંથી છે. એમાંથી દાતા બન્યા. અને આમાં તમારે જે કોઈ એવા હોય વ્યસની, મને એક કહેવાનું મન થાય કે આ પતલા જેટલા બેઠા છે ને બધાના ખિસ્સા ફંફોડીએ અને કોઈના ખિસ્સામાંથી બીડી, સિગરેટ, તમાકુ, પાન મસાલા નીકળે એની કંઠી જોટો મારીને કાઢી જ લેવી. આંદોલન કરવા જેવું છે. વ્યસન કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા, આ સૂત્ર સહજાનંદ સ્વામીએ સાક્ષાત કરી બતાવ્યું. બિશપ હૈબર નડિયાદમાં પાદરીને મળવા માટે જયારે મહારાજ આવ્યા ત્યારે એમની સાથે જે કાઠી દરબારો હતા, હથિયાર બંધ ફોજની જેમ એમની સાથે હતા. અને વાત સાચી છે, દરબાર હોય ને તલવાર વગેરેનો હોય એ બને નહીં એ જમાનામાં. અત્યારે તો ખબર નથી પડતી કે આ, અને પેલાથી દરબાર એટલે એની સાથે હથિયાર હોય જ, એ વગર એનો હાથ ખાલી ન હોય. એ ફોજની જેમ આવ્યા અને એમની શિસ્તતા, શ્રીજીના વિશેનો ભાવ, પ્રેમ, આ બધું જોયું. બિશપ હેબરે સહજાનંદ સ્વામીને પૂછ્યું કે મહારાજ, આ જે સૈનિકો છે આટલા બધા તમારા આજ્ઞાંકિત, એને પગાર શું આપો છો? ત્યારે મહારાજે કહ્યું કે એમને જ પૂછો. ત્યારે પૂછ્યું કે તમને પગાર શું આપે છે? ત્યારે કોઈ કે મને 1000, કોઈ કે 2000, કોઈ કે 3000, કોઈ કે 4000, 5000, 5000 એ વખતના. પેલાને એમ થયું બિશપ હેબરને કે આટલો બધો પૈસો તમે કઈ રીતે આપો છો? મહારાજ એ પણ એમને પૂછો. અને જયારે એ દરબારોને પૂછ્યું કે આ પૈસો અમે પેલા વ્યસનમાં ઉડાવી દેતા હતા, પણ જયારે શ્રીજી મહારાજ મળ્યા, આ પ્રભુ મળ્યા, ત્યાર પછી અમારો વ્યસનનો પૈસો બચ્યો, અને એ બચ્યો એ જ અમારે મન પગાર છે. આ ખરેખર સત્સંગ આપે છે. કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા, વ્યસન મુક્ત. પણ આજે આપણને લાગે કે હવે વ્યસન છોડાવા છે, વાત સાચું છે, પણ ઘણી વાર તો સાધુઓ જ વ્યસન કરતા હોય, એ તમારા દી રૂડા શું વાળ. એટલા માટે નિર્વ્યસની સમાજ નિર્માણ કરવામાં સમજ દાખવવી જરૂરી છે. અને વાત અત્યારે જેટલી તમાકુમાં જમીન રોકાઈ છે ને, એટલી જ જો ઘઉં બાજરો વાવવામાં રોકાય ને તો કોઈ ભૂખ્યો ન મરે. આ બધાને ચૂંટણીમાં વચન ના આપવા પડે, 1.5 રૂપિયા કિલો દેશું ને 2 રૂપિયા દેશું, માથા કૂટવાઈ જાય. નિર્વ્યસની સમાજ વ્યસન મુક્તિની ઝુંબેશ. ચાર પછીનું મહત્વનું પગલું શ્રીજી મહારાજનું, એને નીચલા વર્ગને સાથે લીધો, બેઠો કર્યો. તરછોડાયેલી હિજરાયેલી પ્રજા, હરિજન, ભંગી, કોળી, ઠાકરડા, આવા આદિવાસી કોમ જેવા હતા, એને પણ મહારાજે સાથે લીધા. નહીતર એ જે સમય હતો કે હરિજન ક્યાંય થૂકી ન શકે, એને થૂકવું હોય તો ભેળી એને માટીની હાંડલી રાખવી પડે, બજારમાં ચાલતો હોય તેના પગલા ન રહેવા જોઈએ, એટલા માટે પાછળ ફરજિયાત એને ઝાંખરા બાંધવા પડે, એનો કોઈ લોકો પડછાયો ન લે. એ કલ્પના કરો, એ સમાજમાં શ્રીજી મહારાજ આ નીચલી કોમ પાસે ગયા, કેટલું ક્રાંતિકારી પગલું, કેટલી વિશાળ ઉદારતા, અસીમ દરિયા જેવો પ્રભુ. એ લીંબલીના સગરામને ઘેર જાય, સગરામ વાઘરી જાય, એટલું નહીં એને ત્યાં રાત રોકાય, રાત રોકાય એટલું નહીં એના મેલા ગંદા કપડા પહેરે ને ઓઢે, આથી બીજો ઉદાર કોણ હોય. સગરામાને ત્યાં ધમા નાખે વાઘરી જેવો. આજે તમારે એક દિવસ કપડું પહેર્યું હોય ને તો સાંજે કોઈને આપો ને તો હું જીન મૂકી દે, પરસેવો ગંધાતો. પેલા ને તો ધોવાનો વખત નો ધોતાય ન હોય, બસ એ પહેરી પહેરીને ફાટી જાય ત્યારે ફેંકી દેવાનું. એવાને ઘેર સહજાનંદ સ્વામી ગયા છે. વિચારીએ કેટલું મૂલ્ય છે. જયારે આજે બહુ વિચારણાના જયારે પ્રસંગો ચાલે છે ને, ત્યારે એ સદીમાં એમણે શું કામ કર્યું છે સહજાનંદ સ્વામી. લોયામાં બેઠા હતા, બાઈઓ ભાઈઓની સભા હતી, બાઈઓ બાઈની રીતે બેઠા હતા. હરિજન બાઈ ગાંગુ ત્યાં આવી અને મહારાજના વચનો સાંભળવા એને તલસાટ હતો, તો અમુક બૈરાઓ મીડ્યા, છીટ છીટ કરવા મીડ્યા. મહારાજ ઉભા થયા, સાંભળો સાંભળો, મારે તમને પ્રશ્ન કરવો છે. તમારા ઘેર કોઈ ઢોર મરી જાય તો કોણ લેવા આવે? મહારાજ, એ તો આ બાઈ હરિજનો જ આવે. હા, ફરજામાં મરી જાય તો કે મહારાજ હરિજનો જ આવે. જો કોઈ ઢોર મરી જાય ત્યારે લેવા માટે જો તમારા ઘર સુધી હરિજનો આવતા હોય તો આજ સત્સંગનો લાભ લેવા માટે જો એ આવતા હોય તેને શું કામ ધૂતકારો છો? તમે ભેદ કેમ રાખો છો? બેસવાજી ઇઝરાયેલી પ્રજા એને કેટલી શાંતિ મળી હશે કલ્પના કરો. પંચાળામાં મહારાજે બધા ઉત્સવ પ્રસંગો કર્યા પછી આખા ગામને જમાડ્યું, ત્યારે કામદારને, ઝીણાભાઈના કામદાર હતા, એને પૂછ્યું કે કામદાર હવે કોઈ બાકી નથી ને? તો કે ના મહારાજ, બધા જમી ગયા છે. ત્યાં મહારાજની નજર આમ ફરી તો સીમમાં દૂર માણસો ફરતા જોયા, ગામની થોડે દૂર જ. એટલે મહારાજ કે કામદાર આ કોણ છે? તો કે મહારાજ એ તો એને જવા દો, એ બધા જીવ હિંસા કરીને પેટ ભરનારા પાપિયા વાઘરી છે, કોઈ લુહાર કે છે પણ હકીકતે વાઘરી કોમ છે. એ બધા વાઘરા છે, જીવ હિંસા કરીને પેટ ભરનારા, એને ક્યાં તમે સંભાર્યા અહીંયા મહારાજ? અત્યારે જવા દો, જવા દો. મહારાજ કે ના કામદાર, આ સૂર્ય ઉગે છે, કોઈ દિવસ કોઈને તડકો આપવા માટે ભેદભાવ કરે છે? પ્રકાશ આપવામાં ભેદભાવ કરે છે? કુદરત ભેદભાવ નથી કરતી. તો કામદાર, એને બોલાવો, એને ભોજન કરાવવું છે. એને બોલાવ્યા, બેસાડ્યા, ભોજન કરાવ્યું એટલું નહીં પણ કાનના દરવાજા ખોલીને સાંભળો, પોતે હાથમાં ભોજનની સામગ્રીઓ લઈ અને હજારોનો આચાર્ય પીરસવા આવેલો છે, પોતે પીરસે છે. અરે ઘણા ધર્મગુરુ જમાડતા હશે પણ પોતે પીરશે ભેટવાળી. આ સહજાનંદ સ્વામી નીચલી કોમને બેઠી કરી, પોતાને પડખે નથી. એક બીજો પ્રસંગ તમને કહું. સલકી ગામમાં મહારાજે કહ્યું કે મારે બ્રાહ્મણોની ચોરાસી કરવી છે, એટલે નાંદોલથી બ્રાહ્મણોને બોલાવ્યા. મહારાજ પ્રસ્તાવ મૂક્યો કે અમારે બ્રાહ્મણો જમાડવા ચોરાસી કરવી છે. તો પેલા બ્રાહ્મણો બોલ્યા કે મહારાજ અત્યારે અમારા નાઈતમાં ડખા બહુ હાલે છે, એટલે નાઈતવારા બધા બંધ છે. મહારાજ કે તો કઈ નહીં, તમારી મરજી. બ્રાહ્મણો વયા ગયા. ભક્તો બેઠા હતા એને મહારાજે કહ્યું કે અમારે ચોરાસી તો કરવી જ છે. તો મહારાજ પણ કઈ રીતે કરશું? તો કે મહારાજ કે અમારે કરવી જ છે, તમે જુઓ અને તમે સાંભળો. શ્રીજી મહારાજે આજુબાજુના જેટલા આદિવાસી વાઘરી કોળી હરિજન ભંગી એ બધાને ભેળા કર્યા અને સલકી ગામમાં એની ચોરાસી કરી અને જમી રહ્યા ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા કે આ અમારા બ્રાહ્મણોની ચોરાસી થઈ ગઈ. એમના આ સામાજિક કાર્યો છે, કેટલી ઉદારતા છે. જેતલપુરમાં બેઠા હોય કેટલો સમુદાય બેઠો છે, સૌ બરફી પેંડા સાકર જલેબી જાત જાતના પકવાનો રૂપિયા સોના ચાંદીના ઘરેણા ભગવાનના પગમાં મૂકતા હોય. એક જીવણો કોળીને એમ થાય કે પ્રભુ બધાનું સ્વીકાર કરે, મારે જમાડવો છે, હું કેમ જમાડું. આહા, અદભુત પ્રસંગ. પોતાના એક પછેડીના ધોતિયાના છેડામાં એક રોટલો જુવારનો બાંધીને જીવણો કોળી લેતો આવ્યો. પણ જ્યાં આવી ભેટ સોગાદો મુકાતી હોય, અગ્રેસર આવા મોટા હરિભક્તો બેઠા હોય, એમાં જીવણો કોળી આ રોટલો મહારાજને કેમ જમાડે, કેમ કહે કે તમે મારું જમો. દૂર ઉભો ઉભો લાકડીને ટેકે બધું જોયા કરે છે. પણ મહારાજની ચકોર નજર, એમણે કીધું પેલા ને આવવા દે. બધા રસ્તો કર્યો. જેવો જીવણો કોળી નજીક આવ્યો, પગે લાગ્યો, આંખમાં દડદડ આંસુ જાય, આવી પાસે બોલાવો તો હા થાય ને. પગે લાગીને જીવો જવા ગયો. પણ ભગવાનનો નિયમ છે કે જે છુપાવે એ જ વસ્તુ પકડે છે. તમે બહુ પૈસો છુપાવશો ને તો પકડશો. સરકારે જોવો ને છુપાવે છે, નથી પકડતી. એને વિચાર થયો કે મારે આ નથી બતાવવું, એટલે એકદમ ભાગવા ગયો. આમાં મારી આબરૂ નહીં, આમાં હું કઈ ન શકું. એટલે જેવો પાછો ફરીને જવા ગયો ત્યાં મહારાજે ઝપટ મારીને કીધું, જીવણા આમાં શું છે? અરે ના મહારાજ, એ તો અમારો રોટલો. ના, અમારે તમારો જ રોટલો જોઈએ છે. લાવ. એ જોડી ખોલીને હાથમાં રોટલો લઈ અને મહારાજ બે હાથે રોટલો પકડી એક જીવણા કોળીનો રોટલો ભર સભામાં ખાવા માંડ્યા. બ્રહ્માનંદ સ્વામી પછી યુક્તિ કરીને લઈ લીધો કે મહારાજ આ કાચો રોટલો તમને પેટમાં દુખશે. પણ એને પેટમાં દુખો ને સવાલ તમે જુઓ. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમને આપો, તમને પેટમાં દુખશે, લઈ લીધો. પણ લઈને નાખી ન દીધો, બધાને પ્રસાદ આપ્યો. જીવણા કોળીના ઘરનો રોટલો જમો, બધાને પ્રસાદ આપ્યો. મહારાજ જમ્યા છે. અને એ ભવ્ય પ્રસંગને નિત્યાનંદ સ્વામીએ શાસ્ત્ર બદ્ધ કરી દીધો. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જનૈને પુષ્પસ્ત્ર અલંકૃતમ પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ ચંદ્રશાલોપરી ધૃત્વા રોટકમેક પાણી તલખે ભંગ્વાન્ય અન્યસ્તે નતમ ભુંજાનમ પ્રવિલોક્ય સેવક ગણા વંદે સદા સ્વામિનમ. એક હાથમાં રોટલો લઈને ભાંગતા ભાંગતા ખાય છે એવા સહજાનંદ સ્વામીનું વંદન કરું છું. જીવણા કોળીનો રોટલો અમર થઈ ગયો, નીચલી કોમને પોતાની સાથ લીધી. અહીંયા એક વૈચારિક બાબત કે સહજાનંદ સ્વામીની નીચલી વર્ગ છે એની સાથે જે સુધારણા છે અને ગાંધી વિચારધારા જે પ્રવર્તે છે ને એમાં થોડો ફર્ક છે. અત્યારે જે ગાંધીવાદી વિચારધારા છે એમાં સહજાનંદ સ્વામી થોડા જુદા છે. સહજાનંદ સ્વામીનું પગલું એવું નહોતું કે ઊંચલી જે કોમ છે, ઊંચી કોમ છે, જ્ઞાતિ છે, એને હલકી વર્ણ સાથે ભેળવી અને હલકા સંસ્કાર પાડવા, એ એમનો દાખલો નહોતો. પણ હલકી કોમને એટલી ઊંચી કરવી કે બ્રાહ્મણને પણ ટપી જાય એવા સંસ્કારો મૂકી દેવા, આ સહજાનંદ સ્વામીનું પગલું હતું. અને એટલા માટે જૂનાગઢનો ગોળો ભંગી એમ નાગર સદગ્રહસ્થને કહી દે કે નાગર સાહેબ, મને તમારી કઢી નહીં ખપે, ભંગી કે. નાગર કે કેમ? તો કે તમે સ્વાદિયા છે, લસણ ને હિંગ ને એવું ઠબકારો, અમને સ્વામિનારાયણ સત્સંગી ના ખપે ને હરામ છે. બ્રાહ્મણ ને ઘેર ભંગીઓ વટલે, કેટલા ઊંચા સંસ્કારો. એટલે નાના લાલ ને લખવું પડ્યું, મહાકવિ નાના લાલ ને, કે સહજાનંદ સ્વામીએ ક્ષુદ્રો ને દ્વિજપણું અર્પણ કર્યું છે, દ્વિજપણું આપી દીધું બ્રાહ્મણો જેવા. હા, આટલું જ બહુ એનાથી આગળનો એક પ્રસંગ કે વૈચારિક પણ ક્યાં લઈ ગયા. સાયલામાં શિવરામ વિપ્ર શિયાળીના ભાગવતની કથા કરે અને આ સગરામ વાઘરી લીંબલીનો મૂળી પાસેનો એ ફરતો ફરતો ત્યાં આવેલો, ભાગવતની કથા હતી એટલે આ સગરામ વાઘરી ભાગવતની કથા સાંભળવા બેઠો. કથા પૂરી થઈ એટલે પછી સગરામ વાઘરી ઘણાને વાતો કરતો હોય એટલે કોઈએ ભટજીને કીધું શિવરામ વિપ્રને કે આ વાઘરી છે પણ શાસ્ત્રમાં બહુ જાણે હો. ત્યારે પેલા ભટજીને માઠું લાગ્યું કે હવે એક હલકું વરણ વાઘરી જેવી કોમ, હવે ઈ શાસ્ત્રમાં શું જાણે? શાસ્ત્રમાં જાણીએ તો અમે જ જાણીએ, બીજા શું જાણે? કે બીજા કશું જાણે જ નહીં કે. અરે ભાઈ જાણે જાણે ચમ ન જાણે? સગરામ વાઘરી કે બહુ જાણે છે. જયારે ભટજીએ કીધું હવે એ શું કપાળ જાણતો શાસ્ત્રમાં, અમારા નથી આમાં ચાચો ખૂતી, સગરામ વાઘરી જાણે. બહુ કીધું ને ત્યારે ભટજીને જયારે ગુસ્સો ચડ્યો ને સગરામ વાઘરીને કહ્યું એલા વાઘરી તું મને પ્રશ્ન પૂછ, હું એનો જવાબ આપી દઉં. બસ સગરામ પગે પડ્યો દૂરથી કે અરે ભૂદેવ તમે વિદ્વાન, હું તમને પૂછું, મારું ગજુ નથી આ લોક ગમે તેમ બોલે, મને કાંઈ આવડતું નથી મારા વાલા. તો કે ના હવે પૂછી જ નાખ તું, અમારું ભૂદેવનું વેણ ખોટું ન પડે. તો સગરામે બહુ આગ્રહ કર્યો, કીધું મહારાજ એક પ્રશ્નનો ઉત્તર આપો, જોજો તમને નહીં આવડે. એ સગરામો વાઘરીએ શિવરામ વિપ્રને ભાગવત આચાર્યને પ્રશ્ન કર્યો કે દાદા મને એ બતાવો, વિષયોમાં ચિત્ત રહ્યું છે કે ચિત્તમાં વિષયો રહ્યા છે એ મને બતાવો. આ સગરામાં એ પ્રશ્ન કર્યો સાયલામાં, વિષયોમાં ચિત્ત રહ્યું છે કે ચિત્તમાં વિષયો રહ્યા છે? ગેંગે ફેફે કરવા માંડ્યો શિવરામ વિપ્ર, પરસ્યો વળી ગયો. સગરામે કીધું જુઓ એક જ વસ્તુ છે, મને સમજાવવાની જરૂર નથી, આ ડાયરો બેઠો છે એ બધાને જવાબ મળી જાય તો તમારો પ્રશ્ન સાચો, જવાબ સાચો, અને એને સંતોષ ન વળે ત્યાં સુધી તમે તમારે જીકે રાખો. થાક્યો શિવરામ વિપ્રએ એમ કીધું ભાઈઓ મારે થોડુંક વ્યવહારિક કામ આવી ગયું છે, એક દિવસ ભાગવતની કથા બંધ રાખીએ છે, કાલે પછી હું પાછો આવું છું અને ત્યારે ભાગવતની કથા શરૂ થશે, મને રજા આપો. હકીકતે વ્યવહારિક કાંઈ નહોતું પણ એ ખલેચો શિવરામ વિપ્ર લઈ સીધા ગઢડા ગયા મહારાજ પાસે, આનો હું ઉત્તર જાણી આવું નહીતર વાઘરી આગળ ભોંડો લાગું છું. ગઢડા ઉપડ્યા મહારાજ પાસે આવીને પૂછ્યું કે મને આ પ્રશ્નનો ઉત્તર આપો, ચિત્તમાં વિષયો રહ્યા છે કે વિષયોમાં ચિત્ત રહ્યું છે? મહારાજે સુંદર ઉત્તર આપ્યો. ભટજી તરત થેલો લઈને પાછા આવ્યા, કથા કરી અને બધાની વચ્ચે લોકોને પછી ઇંતેજારી હોય ને શું જવાબ દે છે, અને એમણે જવાબ આપ્યો. લોકો તાળીઓથી વધાવવા માંડ્યા, ખુશ થઈ ગયા. પણ સગરામાએ કીધું દાદા માનો કે ન માનો પણ આ ઉત્તર મારા ગુરુ સ્વામિનારાયણનો છે, બાકી તારું ગજું નથી. અને એ જ વખતે ભાગવતની વ્યાસપીઠ ઉપરથી ઉતરીને શિવરામ વિપ્ર વાઘરીના પગમાં પડ્યો કે સગરામાં તું વાઘરી આજથી મારો ગુરુ બને છે, મારે ભાગવતની કથા નથી કરવી, મારી ભેળો હાલ મને ગઢડા લઈ જા. ગઢડા લઈ ગયા, મહારાજનું દર્શન કર્યું, એ પ્રતાપ જોયો, સમાધિસ્થ થયા, ઐશ્વર્ય થયું અને શિવરામ વિપ્ર દીક્ષા લઈને અખંડાનંદ સંત બનીને રોકાઈ ગયો. આ વાઘરી બ્રાહ્મણનો ગુરુ બને, આ સહજાનંદ સ્વામીની સામાજિક સુધારણા છે. કેટલી ઊંચી ઉદારતા, કેટલી ક્રાંતિ સર્જી છે. એટલે કોઈએ બહુ સરસ એક નોંધ મારી છે કે ગુજરાતની પ્રજાને નાતી ધોતી કરી હોય તો સ્વામિનારાયણ, નહીતર તો જુમ્મે સે જુમ્મા ચલતા થા, વહી સે કામ ચલતા થા. નાતી ધોતી પ્રજાને કરી હોય, ઉભે ગળે દારૂ માંસ શરાબ પીનારા કેળીએ ઘરણા બાંધી દે, એ હરિભગત બોટાદમાં તો ઢોર પાવા લઈ જતો તો બળદ નથી એને મોઢે ઘરણા બાંધ્યા હતા. મહારાજ કે આ શું કરે? તો કે અણગણ પાણી થોડો પીવાય. મહારાજ કે એટલે એ માણસને માટે છે, ઢોરને માટે નથી. મહારાજ તો પછી અણગણ પીએ તેનું કલ્યાણ નહીં થાય. મહારાજ કે તમ તાર પીવા દે, એનું કલ્યાણ હું કરીશ. આ વસ્તુ તો સામાજિક સુધારણા આપણે જે પગલા જોયા એમાં કિશોરલાલ મશરૂવાળા એક નોંધ ટાંકે છે કે સહજાનંદ સ્વામી શું કર્યું કે હાથમાં તલવાર અથવા તીર કામઠું લીધા વગર ઘરની પહાર પગ ન મૂકનારે હથિયારને ન અડકવાનો નિયમ લીધા,
ચોરોએ ચોરી છોડી, માંસાહારીઓએ માંસ ભક્ષણ છોડ્યું, વ્યસનીઓએ વ્યસન છોડ્યા, નિર્દયો દયાવાળા બન્યા, ભૂંડા ભૂંડાઈ તજી ભક્તો બન્યા, વિલાસીઓએ વિલાસ છોડી વૈરાગ્યનો પંથ લીધો, સમાજને કંટક રૂપ ગણાતા માણસો સાચા સમાજના સેવકો બન્યા, હલકી ગણાતી કોમો પંચ વર્તમાન પાળી આચાર વિચારે બ્રાહ્મણને પણ ચડી જાય એવી પવિત્ર બની. આ રીતે સહજાનંદ સ્વામીએ ગુજરાતની કાયા પલટ કરી નાખી. તો સહજાનંદ સ્વામી એક સમાજ સુધારક, એના આપણે થોડા પ્રસંગો આપણે જોયા. તો શું સહજાનંદ સ્વામી ખાલી સમાજ સુધારક જ છે? મારો પ્રશ્ન એ લોકોને છે કે જે લોકો કહે છે કે સહજાનંદ સ્વામી એક સમાજ સુધારક હતા, તો શું સહજાનંદ સ્વામી ખાલી સમાજ સુધારક જ હતા કે વિશેષ હતા? અને જો વિશેષ હતા તો શું હતા એ આજે આપણે નહીં લઈએ, એ આવતીકાલે લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની